સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. પ્રસારણ તારીખ 18 નવેમ્બર 2010.
નમસ્તે મામાન, તમને અને ખેડૂ ભાઈ બહેનો ને નવા વર્ષના રામ રામ.
આવા દિલુભા પ્રણામ, નવા વર્ષના અભિનંદન, ખેડૂત ભાઈઓ બહેનો ને પણ નમસ્કાર.
બોલો, આજ તમારી પેલા મેજ એન્ટ્રી મારી દીધી કે નહીં?
હા, મને થયું તો ખરું જ કે આજે હું મોડી છું કે તમે વહેલા છો.
એના બે કારણ છે. એક તો આજ બપોરે ડાક્ટર પરાશરજી અને શંકરભાઈ હારે વાત થઈ કે આ ઓચિંતા આવી ચડેલા વાલોજીએ જે નુકસાન કર્યું છે એમાંથી ઉગરવાની વાત કરવી, અને બીજું આ જવાનિયાની તમને ઓળખાણ કરાવવી.
મને થોડીક વાર સવાલ તો થયો કે આ ભાઈ કઈ બોલતા કેમ નથી, પણ પછી થયું કે કદાચ તમારા કોઈ સગા વાલા હશે. અરે હા દિલુભા, તમે આવ્યા ને એ પહેલા જ હું દિવાળી પછી કેટલાક મિત્રોએ લખેલા સુંદર મજાના પત્રો વાંચતી હતી. સંભળાવ તમને. જો, જેમ કે આ છે તમારી જેમ જ ધંધુકા તાલુકાના ગામ અણિયાળીના ચુડાસમા કૃષ્ણદેવસિંહ કે એમનો આ પત્ર છે. એમણે પૂરા 48 અગત્યના સવાલો અને એના જવાબ મોકલી આપ્યા છે. ખૂબ જ સુંદર અને કામના સવાલો છે અને એના જવાબો પણ એમણે મોકલી આપ્યા છે. એ જ રીતે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગામ મોકળના ચૌહાણ રમેશભાઈ નાનુભાઈ, ગોધરા તાલુકાના ગામ ભલાણિયાના મહેન્દ્રભાઈ અને ચંદ્રિકાબેન પરમાર, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચામુંડા રેડિયો શ્રોતા મંડળના બાબુભાઈ પોપટજી ઠાકોર, દિયોદર તાલુકાના ગામ ભેસાણના પટેલ પ્રહલાદભાઈ જોધાભાઈ, થરાદ તાલુકાના ગામ જાણદીના પટેલ નારણભાઈ કાળાભાઈ, ગગાણાના પટેલ સેંધાભાઈ ડી અને લોઢનોરના શેણા શ્રોતા મંડળના પટેલ ઈશ્વરભાઈ આર અને એમના મિત્રો, ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના ગામ બોડી પીપરડીના ભીમજીભાઈ મગનભાઈ ઢલવાણિયા, ગઢડા તાલુકાના પીપળિયાના ચૌહાણ અલ્પેશભાઈ અને અશ્વિનભાઈ, પરવાળાના પટેલ પોપટભાઈ રવજીભાઈ, તળાજા તાલુકાના ગામ બોરડીના બારૈયા રાજેશજી, જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના વીરમદડના રમીલાબેન પમાભાઈ ગાગીયા, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ ધારડીના જયેશભાઈ કુચા, મોટી માડવાળીના ભીખાભાઈ ખમણ, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ વાંગધરાના બાબુભાઈ કેરાળિયા જેવા સેંકડો મિત્રોએ સુંદર મજાના પત્રો લખીને કે ફોન કરીને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા છે દિલુભા. અને એ મિત્રોનો પણ આપણે આભાર માની લઈએ અને એમને પણ અભિનંદન આપી દઈએ, ખરું ને?
અભિનંદન અભિનંદન ભાઈ.
હવે કહો દિલુભા કે આજ તમારી સાથે જે મહેમાન આવ્યા છે એ કોણ છે?
અરે ભાઈ, હગા તો નથી પણ વાલા ખરા. શું કામ ખબર? કારણ કે આ ઉંમરે ખેતીવાડીનું ભણ્યા પછી અમારા ગામમાં સુધારેલી ઓલી શું કે વૈજ્ઞાનિક ખેતી કરે છે અને આખા પંથકમાં ખેતીની છેલ્લામાં છેલ્લી તાજી માહિતી પહોંચતી કરે છે.
પણ તો પછી એમની ઓળખાણ તો આપો અમને.
અરે ભાઈ, આ છે અમારા ગામનો નવો જુવાનીઓ શંભુ. શંભુભાઈ, શંભુભાઈ
નમસ્તે. નમસ્તે ઉમાબેન.
નમસ્તે. ચાલો, સારું થયું. હવે ક્યારેક અમે કોઈ ના હોઈએ તો ખેડૂત મિત્રોને જોઈતી માહિતી તો મળી રહેશે.
ઉમાબેન, આપણા ખેડૂતોનું સૌથી મોટું દુઃખ એક જ છે કે DSC અને સજ્જતા સંઘ જેવી સંસ્થાઓ હોય, અવાજ ઓટલો જેવી 24 કલાક મળી રહેતી સેવા હોય, પણ સામે ચાલીને પૂછવાની તસ્દી એ બધા ઓછામાં ઓછી લે છે.
હા, ખરી વાત છે.
ઉલટાનું મારે એમને જઈને કેવું પડે છે કે આમ કરો ને તેમ કરો.
હવે એનું કારણ છે ભાઈ શંભુ, ખેડૂત પોતાની મૂંઝવણમાં જેટલો બધો ગૂંચવાઈ જાય છે કે પછી હું કરવું જોઈએ એનો રસ્તો જ નથી હૂંચતો. આ હું હમણાંના જ માવઠાની વાત કરું. માં બોન, કેટલે ઠેકાણે પવન ને ધોધમાર વરસાદ, એટલે માથોડું માથોડું ઉભેલો કપા આડો પડી ગયો. ઘણા ને તો અડાબીડ ફાલ ને ઝીંડવા બેઠા હતા. ત્રણ જ દીમાં કપા અને જીડવા કાળા મેસ થઈ ગયા ને વીણા વગરનો કપા પાણીમાં પડીને પીળો પડી ગયો. કેટલાય ખેડૂતની તો મતી જ મૂંઝાઈ ગઈ કે હવે ભાઈસા શું કરવું ને શું નહીં.
પણ હવે આમાં તો એવું છે ને કે પેલી શિખામણ જેવું, વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત્તને ખાય. સારી વાત ને શંભુભાઈ?
બિલકુલ સાચી વાત.
આવી મુશ્કેલીના સમયે મન શાંત કરીને વિચારવું જોઈએ કે હવે શું થઈ શકે એમ છે.
સાચી વાત છે. હું પણ બધાને એ જ કહેતો હતો ઉમાબેન કે સૌથી પહેલું તો ખેતરમાંથી પાણી નિતારી નાખો, પછી ઉઘાડ નીકળે ને ખેતરમાં ચલાય એવું થાય એટલે દેખાતો હોય એટલો બધો કપાસ વીણીને તડકામાં સૂકવવા મૂકી દેવાનો.
હા બરાબર છે, એમ જ કરવું જોઈએ. પછી
પછી જોવાનું કે બાકીના ઉભા છોડવા હજી જીવતા રહી શકે એમ છે કે નહીં. જો એમ લાગે કે છોડ હજી લીલા છે અને ફૂગનાશક મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમ દવા છાંટવાથી બચી જશે તો 15 લિટરના પંપમાં 25-30 ગ્રામ દવા ઉમેરીને એનો છંટકાવ કરી દેવાનો.
એલા પણ કેટલાકને તો કપા કાઢી નાખવા સિવાય બીજો રસ્તો જ નથી. હવે એવા ખેડૂતને શું કરવું?
તો એમાં શું દીધું, શિયાળો કે રવિ પાકની મોસમ હજી જતી થોડી રહી છે. કપાસ જો કાઢી જ નાખવો પડે એમ હોય તો વેળાસર ખેતર સાફ કરીને ઘઉં, જીરું કે અર્ધ શિયાળુ તલ વાવી દેવાના.
બિલકુલ.
ઘઉંમાં જરા વહેલી પાકતી જાત પસંદ કરવાની, ખરું ને શંભુભાઈ?
હા બિલકુલ ખરી વાત છે ઉમાબેન. પૂર્વા એક જેવી અર્ધ શિયાળુ તલની જાત જેને ખેડૂતો ઝાકળિયા તલના નામથી પણ ઓળખે છે.
હા હા બરાબર
બરાબર ને. એ રાતા તલનું વાવેતર કરી શકાય છે અને ઓછા ખર્ચે સારું વળતર પણ મેળવી શકાય.
પણ આ વખત તો ભાલવાળા આવા શિયાળુ તલનો અખતરો કરવા માંગે છે તો એમને માફક આવશે કે નહીં?
ભાલ વિસ્તારના ખેડૂત મિત્રોને એટલી જ સલાહ આપવાની કે તલને સખત એટલે કે વધારે ક્ષારવાળું પાણી માફક આવતું નથી.
ટૂંકમાં તલ એ પાણી સામે બહુ જ સંવેદનશીલ પાક છે.
હા એટલે એક સામટા વધારે જમીનમાં નહીં વાવવાના.
બરાબર.
થોડા વિસ્તારમાં અખતરો કરવાનો અને પાકની ફૂલ દોડવા બેસવાની કટોકટીની અવસ્થાએ જો ભેજની ખેંચ વર્તાય અને પિયતની સગવડ હોય તો એકાદ બે પિયત આપવાના.
બરાબર.
ઈ તો જરૂર પડે તો જ ને.
હા જરૂર પડે તો જ. પણ સામાન્ય રીતે વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ બે અવસ્થાએ જો પિયત આપીએ તો ઉત્પાદનમાં વધારો થાય છે.
એમાં બધા ખેડૂત મિત્રોને એક જ બાબતમાં સાવધાન કરવાના છે કે અર્ધ શિયાળુ તલ જમીનમાં સંગ્રહાયેલા ભેજથી જ મુખ્યત્વે તૈયાર થતા હોવાથી પાકને પૂરતો ભેજ મળી રહે અને પાક સારો થાય એ માટે 2 ચાસ વચ્ચે 60 સેન્ટીમીટરનું
એટલે કે 2 ફૂટનું.
હા બિલકુલ બરાબર, 2 ફૂટનું અને 2 છોડ વચ્ચે 10-15 સેન્ટીમીટર એટલે કે 5-6 ઇંચનું અંતર રાખવું જોઈએ.
બરાબર.
પણ તલના તો હાવ ઝીણા દાણા હોય છે, ઈ તો ઘાટા પડી જ જાય તો એનો ઉપાય શું કરવો?
બતાવ. પહેલું તો તલ ઘાટા પણ ના વવાય અને ખાલાય ના પડે એ માટે ખાસ ધ્યાન રાખવાનું.
પણ ઈ ધ્યાન કેવું રાખવાનું? એમ
સાંભળો, એક તો બિયારણ તાજું અને સારી સ્ફુરણ શક્તિ વાળું જ લેવાનું.
બરાબર. પછી
બિયારણને 1 કિલોગ્રામ બિયારણ દીઠ 3 ગ્રામ થાયરમ કે મેન્કોઝેબનો પટ આપવાનો. પછી તલના કદ જેટલી જ ઝીણી રેતી કે દિવેલીના ખોળનો ભૂકો ભેળવવાનો અને 1 એકરે 1 જ કિલોગ્રામ બિયારણ લેવાનું એટલે યોગ્ય અંતર જળવાઈ રહેશે.
મારું આ ખરું હો, તલ 5-6 ઇંચના અંતરે જ પડે અને પાછો દિવેલીનો ખોળ જમીનને અને પાકને ગણ કરે.
અને પછી પણ જો તલ ઘાટા વવાયા છે એવું લાગે તો પાક ઉગ્યા પછી 15 દિવસે 2 છોડ વચ્ચે 5-6 ઇંચનું જ અંતર રહે એ રીતે પારવણી અચૂક કરવાની.
બિલકુલ સાચું ઉમાબેન. અર્ધશિયાળુ તલ વાવનારા મિત્રોને એક વાત એ પણ યાદ કરાવી દઉં કે વધારાનું 3-4 ટન સેન્દ્રીય દેશી ગળત્યું ખાતર કે 1 એકરે 25 કિલોગ્રામ જેટલું નર્મદા ફોસ જેવું રાસાયણિક ખાતર તો જ આપવાનું જો ખેતર ખાલી રાખ્યું હોય.
એટલે કપાસ જેવો ઉભો પાક કાઢી નાખ્યો હોય અને એમાં આ પૂરબિયા તલ વાવવા હોય તો આટલા ખાતર નહીં આપવાના?
ના દીદુભા, કારણ કે કપાસ જેવા પાકમાં સમયાંતરે ખાતર આપેલા જ હોય છે એટલે પછી જરૂર મુજબ પ્રવાહી ખાતર ઉપરથી છાંટીએ તો તલને પોષક તત્વો પણ મળી રહે અને થોડું પાણી પણ મળી જાય.
બરાબર.
આ વિચાર તો આવ્યો જ નહીં. લો
દિલુભા, ખેતીમાં હવે કોઈ પણ પગલું ભરતા પહેલા ચારે બાજુનો વિચાર કરવો જ પડશે તો જ ખેતી પોષણક્ષમ બનશે. સાંભળી લો.
હા શંભુભાઈ, આ વખતે શિયાળો લગભગ 20 દિવસ મોડો બેઠો છે, ખરું ને?
ખરું ખરું.
એટલે એ પ્રમાણે આયોજનમાં ફેરફાર પણ કરવો પડશે.
આ તમે સારું યાદ કરાયું હો. આ ઘણા ખેડૂત પૂછતા હતા કે હજી જીરું કે ઘઉં વાવી શકાય કે નહીં.
ઘઉં તો મેં થોડી વાર પહેલા જ કહ્યું એમ, વરાપ આવે કે તરત વાવી જ શકાય, પણ એમાં વહેલી પાકતી જાતે જ પસંદ કરવાની.
બરાબર. એટલે કે જો પિયત ઘઉં હોય તો લોકવન, GW 273, GW 173 જેવી જાતો, અને બિન પિયત ઘઉં વાવતા હો તો GW 1 કે 2 અથવા અરણેજ 206 જેવી જાતો જ પસંદ કરવાની.
હવે એમાં પણ GW 173 તો 85 થી 95 દિવસમાં જ પાકી જાય છે, એટલે કૂવામાં પાણી લાંબુ ખેંચે એવું ના હોય તો પણ પાછળથી તકલીફ જ ના પડે. દિલુભા,
સાચી વાત.
હા, પણ જીરું વાવી શકાય કે નહીં?
દિલુભા, જીરું ને વરસાદનું પાણી કે જમીનમાં ઊંડે સુધી પડેલો ભેજ ખાસ માફક આવતો નથી, એટલે જીરું વાવતા પહેલા હાલ તો ભીની જમીન ખેડીને બધો જ ભેજ ઉડવા દેવાનો, અને જમીન એકવાર સુકાઈ ગયા પછી જ જરૂરી પાયાના ખાતર વગેરે આપીને જીરું વાવવાનું.
એમાં પણ સુકારો અને ભૂકી ચારાનો સામનો કરી શકે એવી ગુજરાત જીરું 4 જેવી જાત જ વાવવાની, જેથી ભવિષ્યમાં અચાનક વાતાવરણ પલટાય કે ઝાકળ પડે તો પણ પાક બચાવવા વધારે દોડાદોડ ના કરવી પડે.
બિલકુલ સાચું. અને જે દિવસે જીરું વાવવાનું હોય એના આગલે દિવસે સવારથી સાંજ સુધી પાણીમાં પલાળી રાખ્યા પછી રાત્રે ખુલ્લી હવામાં કંતાન પર પાથરીને બરાબર કોરું કરી નાખવાનું.
શંભુભાઈ, આગળની વાત તો ઉમાબોન 2-3 અઠવાડિયાથી કીધે જ રાખે છે કે વાવવાનું હોય તે દી હવારમાં 1 કિલો બિયારણે 3 ગ્રામ થાયરમ કે મેંકો જેબનો પટ દીધા પછી બીજો પટ 1 કિલો દીઠ 2-5 ગ્રામના પ્રમાણમાં ઇમિડાનો આપી જ દેવાનો, અને પછી જ જીરું વાવવાનું.
તો જ એને વરસાદના કારણે જમીનમાં વધેલી ફૂગ કે નવી જન્મેલી ચૂસિયા જીવાતો સામે રક્ષણ આપી શકીએ છીએ.
બસ તલ, ઘઉં અને જીરું સલામત થઈ જાય પછી રાયડા જેવા ઉભા પાકની ફિકર કરવાની રહે ને.
પણ દિલુભા, ઘડિયાળ જુઓ, હાલ તો આપણે સમય પૂરો કરવાની ફિકર કરવાની રહેશે.
એમાં શું શંભુભાઈ, ઇનામી સવાલ પૂછી લઈએ અને DSC તરફથી ઇનામ જીતનારા 2 મિત્રોના નામ જાહેર કરીએ, એટલે જ વાર છે. લો, પૂછી લો સવાલ દિલુભા.
હા હા, લો 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 લો. તો ભાઈઓ અને બહેનો, આજનો 194મી કડીનો ઇનામી સવાલ ઈ છે કે તલમાં એક સરખું અંતર જાળવવા શું કરવું જોઈએ.
સવાલ બરાબર સાંભળો ને મિત્રો, તલમાં એક સરખું અંતર જાળવવા શું કરવું જોઈએ?
આજે તો જવાબ રેકોર્ડ કરાવવા DSC ના અવાજ ઓટલાનો નંબર 0793014200 પણ છે, અને DSC ની કચેરીના નંબર 0-27-17-235-995 ઉપર પણ પરેશભાઈ અને બીજા મિત્રો બેઠા જ હશે.
એટલે કે 193મી કડીમાં સાચો જવાબ દેનારામાંથી ઇનામ જીતનારા આ 2 મિત્રોની જેમ તમારો નંબર એ ડ્રોમાં લાગી જાય.
હા, એ મિત્રોમાં સૌ પહેલા છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગામ અણિયારીના કૃષ્ણદેવસિંહ કે ચૌહાણ.
વાહ. અને બીજા છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામ ભલાણિયાના મહેન્દ્ર ડી પરમાર અને તેમના પત્ની ચંદ્રિકાબેન પરમાર.
વાહ ભાઈ વાહ, તમને બેને અને ડાયરામાં બેઠેલા બીજા હંધાય ભાઈ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ.
ધન્યવાદ
ધન્યવાદ.
તમારે ખેતીને લગતી ગમે એ મૂંઝવણ હોય તો ફોન કરજો કે ટપાલ લખજો, જવાબ તો જરૂર મળશે જ.
બિલકુલ. સરનામું તો સહેલું જ છે, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંગ તો આ સભાથી એટલું જ ઈચ્છે છે કે આપણે ઓછા ખર્ચે અને ઓછા જોખમે સારી ખેતી કરીએ, સારું કમાઈએ.
બિલકુલ.
એટલે નવી નવી વાતો જાણવા ગુરુવારે હાજે મળતા રહેજો, એટલી ભલામણ હારે કઈ દઈ.
નમસ્તે, આવજો.